તારીખ 20/10/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 547-551 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 220
વચનામૃત 548 દેવ શાસ્ત્ર ગુરુ પ્રતિક જો મચક હૈ વર્તમાન અંશ મે હી સબ રમત હૈ વર્તમાન અંશ એટલે પર્યાય અંશ પ્રવર્તો વર્તમાનમાં પ્રવર્તમાન જે પર્યાય અંશ છે એમાં બધી રમત છે કેમ કે ત્રિકાળી અંશ તો ધ્રુવ છે ને એમાં તો કઈ ફેરફાર નથી એ તો જે છે એ અનાદિથી મૂળ સ્વરૂપ છે આત્માનો સંસાર મોક્ષ જે છે એ તો વર્તમાન અંશમાં છે તે બધી રમત છે એ વર્તમાન અંશમાં છે હવે એનો સંક્ષેપ શું છે કે એ પર્યાય જો અંતરમાં દેખે એ વર્તમાન અંશ જો પોતાને અંતરમાં દેખે તો અનંત શક્તિ સંપન્ન અનંત શક્તિઓ દેખાશે જે સ્વરૂપમાં અનંત શક્તિઓ છે અનંત શક્તિ આ દેખેગી ઓર વર્તમાન અંશ બહિર્મુખ હોગા તો સંસાર દેખેગા આખું જગત દેખશે એમાં વ્યામોહ થશે આ ઠીક છે ને આ ઠીક છે ને આમ છે ને તેમ છે બસ અંશ છે બહાર તો કોઈ જીવ જાતા નહીં પછી ત્રણેય લોકના જીવ છે આ વર્તમાન અંશમાં એના એની મર્યાદા પૂરી થાય છે બીજા પદાર્થોનું તો કઈ કરવાનો કરતા અર્તા થવાનો પ્રશ્ન જ નથી જે જીવોનો વર્તમાન અંશ બહારમાં છે એ સંસાર છે જેનો અંદરમાં જાય છે એને મોક્ષ થાય છે બસ પછી ઇતની મર્યાદામાં વર્તમાન અંશની મર્યાદામાં આ બધી રમત છે આખા સંસારની રમત પણ વર્તમાન પર્યાયમાં અને મોક્ષ માર્ગ ને મોક્ષ પણ પર્યાયમાં આથી વધારે કાંઈ નથી ટૂંકું કરી નાખ્યું આરાધના વિરાધના આરાધનાનું ફળ વિરાધનાનું ફળ બધું એક બે આટલી વાતમાં લઈ લીધું સાડા ત્રણ નીટીમાં જ્ઞાનીની વાણી કેવળ જ્ઞાન અનુસારીને કહેવામાં આવી છે એનું કારણ આ છે જીન વાણીને કેવળ જ્ઞાન અનુસારીની વાણી કહી છે કેમ કે કોઈ વાર તો એક શબ્દની અંદર બધું કહી દે જગત જગત એમ કયો એટલે બધું આવી ગયું એક જ શબ્દની અંદર સીધો આવી ગયા અને સંસારીઓ આવી ગયા એનું નામ જગત ઠીક હા આખું જગત આવી ગયું જગતમાં કઈ હું બાકી રહ્યું છ દ્રવ આવી ગયા પછી હું બાકી રહ્યું જગત એટલે જેમાં છ દ્રવ છે એનું નામ જગત તો છ દ્રવમાં કોણ બાકી રહ્યું સિદ્ધના જીવો બાકી રહ્યા ગયા હા એ તો અર્થ તો એક શબ્દ ના અનેક પ્રકારે થાય છે એટલે એ રીતે આખી વાત બે દિશામાં પૂરી કરી નાખી છે અંતર્મુખની દિશા અને બહિર્મુખની દિશા આટલી જ રમત છે એક દિશામાં તું અનાદિથી પરણમી રહ્યો છો દિશા પલટીને અંતર્મુખ થા એટલે વાત પૂરી થઈ જાય સંસારની વાત પૂરી થઈ જાય સંસારના દુઃખ બધા પૂરા થઈ જાય દેવ શાસ્ત્ર ગુરુ પ્રતિ જો મચક હૈ શુભ ભાવ હૈ વહ ભી નુકસાન હી હૈ દેવ શાસ્ત્ર ગુરુ પ્રતિ જો મચક હૈ વહ ભી નુકસાન હી હૈ શુભ ભાવ છે ભલે દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેનો ભાવ છે તો શુભ ભાવ છે અને જ્ઞાનીને તો થોડીક મચક આવે છે તો મચક શબ્દ જ્ઞાની માટે વપરાય છે શું અજ્ઞાની તો આખો ઢળી જાય છે છે તો આકરું હોય કે વગર આકરું દિશા બાજુની થઈ કે નહીં કુંદકુંદ આચાર્ય દેવે તો અષ્ટપાવળમાં સૂત્ર વાપર્યું છે એના માટે, કે પરદ્રવ્ય વધુ ગઈ તો પરદ્રવ્ય પ્રતિ તારું પરિણામ ગયું, દુર્ગતિ થશે. તો કે પણ પરદ્રવ્યમાં તો દેવગુરુ શાસ્ત્ર આવી ગયા, તો કે ભલે આવ્યા, તો પછી એમાંથી દુર્ગતિ ક્યાંથી થાય, કે સ્વર્ગ મળશે ને, એ દુર્ગતિ છે. શું ચારે ગતિ સંસારની દુર્ગતિ છે, એ પંચમ ગતિ શું ગતિ છે એમ કેવું છે. શું પર દબાવો દુબઈ જાઓ, દુર્ગતિમાં જવું પડશે. નહીં, પરિણમનની વાત છે. હા, અભિપ્રાય સાથેનો પરિણમન પણ એમ જ છે, પરિણમનમાં નુકસાન જ છે. અભિપ્રાય તો અભિપ્રાય સહિતનો હોય તો મચક કહેવાય જ નહીં, તો એ પૂરેપૂરો આવી ગયો. મચક તો કોને કહેવાય, કે થોડો સ્થિર રહે, થોડો ખસી જાય એને મચક કહેવાય. જેમ કે ભાઈ એક માણસને હાલતા હાલતા છે 4-5 ઇંચનો ખાડો હોય ને પગ એમાં આવી જાય તો પડે નહીં, પણ આ મચક ખાઈ જાય, પડતા પડતા રહી જાય. શું તો કે મચક ખાઈ ગયો, પડ્યો નથી. એમ જ્ઞાનીનો સ્વભાવ થાય છે, એ મચક છે, પડતા નથી કઈ, પણ છે એટલું નુકસાન. એમાં પગ મચકોડાઈ ગયો તો એટલો વેદના થવાની કે નહીં, એમ જેટલો સ્વભાવ છે એટલે આકુળતા છે. હા, વાસ્તવિક દુઃખ જ છે, એ સ્વભાવમાં પણ ભઠ્ઠી જેવું દુઃખ છે. આમ છે, દેવ શાસ્ત્ર ગુરુ પ્રતિ જો મચક હે, સ્વભાવ હે, વહ ભી નુકસાન હી હે, એ પણ નુકસાન જ છે. કિંતુ ઇસમે જીવ લાભ માન બેઠતા હે, જીવને એમાં અજ્ઞાનપણે નુકસાનમાં નફો દેખાય છે. પછી નુકસાન વધે કે ઘટે, જેથી નુકસાનમાં નફો દેખાય અને નુકસાનમાં લાભ માને, તેથી એ નુકસાન વધી જાય છે, બીજું કઈ થતું નથી. કિંતુ જીવ લાભ માન બેઠતા હે, ઉપર સે કહેતા તો હે, કે શાસ્ત્રમાંથી ને તત્વજ્ઞાન નો અભ્યાસ કરીને તો એમ જ કે નિમિત્ત છે લાભ નહીં હોતા. ગુરુદેવ પાકું કરાવ્યું છે ને, નિમિત્ત થી કઈ લાભ નથી થતો કેમ. લેકિન અભિપ્રાય તો લાભ કઈ બના રખા હે, અભિપ્રાયમાં ભૂલ છે એની. કહેવા છતાં પણ કહેવા અનુસાર એનો અભિપ્રાય નથી, માન્યતા જુદી છે, અભિપ્રાય ઉલટો છે એમ કે છે. એટલે એમાં શું છે કે જે જીવ અંતર અવલોકન કરે એ મેળવી શકે. કે હું મારી સમજણ હું કહું છું એ પ્રમાણે સમજણ છે, ને સમજણ પ્રમાણે હું કહું છું, પણ મારા પરિણમનમાં ઉલટું છે. મારો અભિપ્રાય ને માન્યતાનું પરિણમનમાં તો મને લાભ દેખાય છે. શું તો એ જેને અંતર મેળવણી હોય એ આ તફાવતને જોઈ શકે, અંતર અવલોકનથી. અવલોકન વગેરે આવો તફાવત ન સમજાય. શું એ તો એમ જ માને કે આપણે બરાબર માનીએ છીએ, શાસ્ત્ર કહે છે એમ જ આપણી સમજણ છે, માટે આપણી માન્યતા સાચી છે. કે છે કે નહીં, તારો અભિપ્રાય ખોટો છે માટે તારી માન્યતા પણ ખોટી છે એમ છે. ખરેખર એમ કે, અને છતાં અભિપ્રાયમાં જુદી વાત છે. અભિપ્રાયમાં અને આટલું તો અન્ય મતિ સમજે છે. અન્ય મતિ એમ જ કે છે કે ભાઈ ગુરુ તો પથ પ્રદર્શક છે, અજ્ઞાન અંધકારમાં તું ઉભો તો અજવાળું એને કરી દીધું, એ અજવાળામાં તને રસ્તો દેખાડી દીધો, કે જો અજવાળું થયું આ બાજુ રસ્તો જાય છે ને એ બાજુ આવેલો છે, પણ હાલવું પડશે તારે. આટલું તો અન્ય મતિ એ કહે છે. શું કેમ કે જે સાધના છે એ શિષ્યની સાધના ગુરુ કરે છે, કે સાધના શિષ્ય કરે છે? હે, સાધના તો શિષ્ય પોતે કરે છે, તો સાધનામાં જે પુરુષાર્થ છે એ તો શિષ્યનો પોતાનો છે. ગુરુએ એને દિશા બતાવી, એ દિશા નહોતો એને દેખી શકતો, જોઈ શકતો, એ દિશા એને ગુરુએ બતાવી. આ એટલે એને ઉપકારી ગયા, દિશા, કેમ કે શિષ્ય પણ સજ્જન છે, કે ભલે મને કઈ આપ્યું નથી પણ દિશા સૂચન તો કર્યું છે ને, એ ઉપકાર થોડો છે. આ દિશા મને અનંત કાળથી જડતી નહોતી, એ દિશા મને એને સુજાડી તો એનો ઉપકાર તો ખરો કે નહીં? ભલે સૂજી મારી યોગ્યતાને કારણે, યોગ્યતા નહોતી ત્યાં સુધી સૂજતી નહોતી, પણ સુજાડનાર ન મળ્યા હોત તો એટલું એ જોવે છે. શું એક જીવ માર્ગ ગોતે છે ને, જડતો નથી. સોગાની જીવ જીવાને જ લઈ લ્યો ને, કેટલી મથામણમાં આવ્યા હતા, પ્રાણ છૂટી જાય એવી મથામણમાં આવ્યા હતા. એમ જ જુએ ને કે આ ગુરુ ન મળ્યા હોત તો મારી મથામણ શું કામમાં આવત? કુદરતની વ્યવસ્થા એવી છે કે એવી મથામણ વાળાને યોગ થાય જ, પણ એને ત્યાં અજમેર થી સોનગઢ આવવાનો પરિશ્રમ તો પોતે કર્યો ને, હે? અને અહીંયા આવ્યા પછી ઉપદેશ ગ્રહણ કરવાનો પુરુષાર્થ તો પોતે કર્યો ને, લક્ષ તો પોતે આપ્યું છે ને, પણ એ એમ નથી જોતા. હું અજમેર થી સોનગઢ આવ્યો એ નથી જોતા, મેં ધ્યાનથી સાંભળ્યું એ નથી જોતા, એ એટલું જોવે છે કે મારી તો બધી તૈયારી હતી પણ મને ન મળ્યા હોત તો મારે શું થાત? હવે મારે ભાવ નથી એ, નહીતર મારે કેટલા આનંદ ભાવ હોત? બસ આટલું જ જોવે છે કે આ મને ન મળ્યા હોત તો મારે કેટલા આનંદ ભાવ હોત, કોને ખબર છે? હવે મારે ભાવ નથી. માટે એને સજ્જનતા પણ એવી છે કે ઉપકારને સીમા વગરનો ઉપકાર, અસીમ ઉપકાર ગણવામાં આવે છે. એની ઉપમા નહીં જડવા જડતી હોવાથી એને અનુપમ ઉપકાર ગણવામાં આવે છે. અનંત તીર્થંકરો થી પણ અધિક છે. શું કે છે? અનંત તીર્થંકરો થી પણ અધિક છે. એ સજ્જનતા છે, એ તો શિષ્યની સજ્જનતા છે. વિકલ્પ ને એમ સંબોધન કરે છે, આ વિકલ્પ તો મળતો નથી, પૂર્ણ થવાતું નથી, ગ્રહસ્થ દશા છે. અને વિકલ્પ તો ચાલે છે, એમાં ધંધાનો વિકલ્પ આવે છે, કુટુંબનો વિકલ્પ આવે છે, દુઃખદાયી છે. આ બધા વિકલ્પ તો દુઃખદાયી છે, આ વિકલ્પને તો મારી નાખવા જોઈએ. શું? આવા દુઃખ દેનારાને તો ખલાસ કરવા જોઈએ. ત્યારે વિકલ્પ ઉપર દયા કરે છે, તો શૈલી કરી છે. તને તારું આયુષ્ય પ્રિય હોય ને, હજી તારે થોડો વખત રહેવું હોય તો ગુરુચરણમાં લે ચલ. જીસને આત્મા મેં ચરણા શીખાયા હે, એવા ગુરુચરણમાં લઈ જા. તું મને તો અધિક દુઃખદાયક નથી ત્યાં, અહીંયા તો અધિક દુઃખદાયક છે, ત્યાં અધિક દુઃખદાયક નથી. છે તો એ દુઃખદાયક, પણ એ અધિક દુઃખદાયક નથી. ભક્તિ કરી છે એ રીતે ભક્તિ કરી છે. અને જો તું એ રીતે નહીં ચાલ અને ગુરુચરણમાં મને નહીં લઈ જા, તો એ ગુરુ એ એવું શસ્ત્ર આપ્યું છે કે તને ખતમ કરશે, કે તને જીવતો નહીં રહેવા દે. બહુ સરસ શૈલી કરી છે. ભાવ એમનો જે છે એ બોલે છે, ભક્તિ ભાવ છે એ બોલે છે. ભક્તિ બહુ હતી એમને. છેલ્લી વખત સોનગઢ થી ગયા છે, આ ગયાના મકાનમાં ઓશ્રીમાં ચર્ચા ચાલતી હતી. જે સાંજે જવાનું હતું છેલ્લો દિવસ હતો, અને બપોરના ગુરુદેવના પ્રવચન પછી હોય કે ભક્તિ પછી હોય યાદ નથી, કોઈ વાર ભક્તિમાં જતા કોઈ વાર નહોતા જતા. એમાં બે ત્રણ જણા જામીને બેઠા હતા, હજી બીજા માણસો નહોતા, એના મૌન હતા, આંખમાંથી આંસુ છૂટી ધાર ચાલી. ખીચામાં હાથ નાખ્યો, રૂમાલ નહોતો એટલે મેં મારો રૂમાલ આપ્યો, આખું લૂછી નાખી. એટલું બોલ્યા કે નહીં, કઈ કારણ હશે, શું હશે, બોલ છે કે ન બોલે તો કઈ નહીં. પછી બધા ભેગા થતા આવી જતા હતા, એટલું ન બોલ્યા. સિદ્ધપુરી છે જાના પડતા હે, સમગઢથી ન કીધું, સિદ્ધ પુરુષે જાણા પડતા. એટલે ભક્તિનો ભાવ એમને જેટલી દ્રષ્ટિ તીખી હતી એટલો જ સામે ભક્તિનો ભાવ ઉગ્ર હતો. અને એ હંમેશા બેલેન્સ રહે છે, શુષ્કતા નહીં આવવાનું, બેલેન્સ આ રહે છે કે જે બાહ્ય અંશ હોય છે એમાં ભક્તિ વધી જાય છે, અંતરંગમાં પુરુષાર્થ વધી જાય છે, દ્રષ્ટિ તીખી થાય છે, તો બાહ્ય અંશમાં ભક્તિ વધી જાય છે. આ એક બહુ જ કુદરતી વસ્તુ સ્થિતિ પરિણમનની છે. એ પરિસ્થિતિ હોય છે, છતાં નિમિત્તથી લાભ નથી એ વાત, સિદ્ધાંત તૂટતો નથી અને એ અભિપ્રાય પણ તૂટતો નથી. એ અભિપ્રાય રાખીને બધી વાત છે. ન સમજે એને પરસ્પર વિરુદ્ધતા લાગે, પણ જે વસ્તુ સ્થિતિ સમજે એને તો લાગે કે બરાબર છે, યથાસ્થાને બધું યથાર્થ ચાલે છે, આમાં કાંઈ ગડબડ નથી ને કાંઈ વિપરીત વિચારવા જેવું નથી. અને એ રીતે જે ભક્તિ ન આવે તો શુષ્કતા આવે, શુષ્કતા આવ્યા પછી કાળે કરીને અભક્તિ થઈ જાય, પછી કાળે કરીને અભક્તિ થઈ જાય. કેમ કે ક્ષોભ સમતો વિધો છે, કલ્પનાએ તો જીવ ચીડ્યો છે અને વાસ્તવિકતાને કલ્પના વિરુદ્ધ છે, એટલે પછી કોઈ કોઈ વાતમાં વિરુદ્ધતા પણ લાગે, પોતાની કલ્પના બરાબર સાચી લાગે, વિરુદ્ધતા લાગે, એટલે પછી એમ થાય કે આ બરાબર નહીં, આ બરાબર નહીં, એટલે અભક્તિ ચાલુ થઈ જાય. ભક્તિમાંથી પછી અભક્તિ ચાલુ થઈ જાય. અહીં તો એક પગથિયું ચીક્યો, કેટલો નીચે જાય એ કાંઈ એનો એની પછી હદ રહેતી નથી. કહે છે કે જો અભિપ્રાય હોય પરદ્રવ્યથી લાભનો કે દેવગુરુ શાસ્ત્રથી લાભનો, તો પછી ત્યાંથી પાછો વળીને પોતાને સન્મુખ જીવ થઈ શકે નહીં. દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ કદાચ વધારે કરશે આજે, તો કાલે અભક્તિ કરશે પાછો, એ પણ એ પોતા તરફ વળી શકશે નહીં. જે પોતા તરફ વળશે એ સાચી ભક્તિ કરશે અને એ ભક્તિના વ્યવહારના પરિણામ અભાવ કરીને સિદ્ધ પદને પ્રાપ્ત કરશે. એનો એ અંજામ છે, એનો અંજામ સિદ્ધ પદ છે અને આનો અંજામ પાછો વિરોધમાં આવવાનો છે, બીજું કઈ નથી. શું જીવ વાંચન શ્રવણ મનન આદિ કા જો પુરુષાર્થ કરતા હૈ ઉસમે તો થાક અથવા બોજા લગતા હૈ. શું અજ્ઞાનમાં જીવ વાંચન શ્રવણ મનન વગેરેનો જે પુરુષાર્થ કરે છે એમાં તો એને બોજો લાગે છે. શું કેમ કે એનો ભાર લાગ્યા કરીએ નહીં, થાકી જાય. ગમે એટલું વાંચન શ્રવણ મનન કરે તો એ કૃત્રિમ પુરુષાર્થ છે, આખરમાં એ કૃત્રિમ પુરુષાર્થ છે અને કૃત્રિમતામાં થાક લાગ્યા વગર રહીએ જ નહીં. સર્વસામાન્ય અનુભવ છે, કૃત્રિમ પુરુષાર્થમાં થાક લાગ્યા વગર રહીને. હા, લગભગ શાસ્ત્ર તો અનુભવ પ્રધાન વાતોની જ કથની છે, કેમ કે અનુભવી પુરુષોએ કહેલી વાત છે અને પોતે વિપરીતતાનો પોતાને અનુભવ એને યાદ છે અને અવિપરીતતામાં તો પોતે અનુભવી રહ્યા છે. પોતે જે વાત કરે છે એ અનુભવ પ્રમાણથી અનુભવ સિદ્ધ વાત કરે છે. અજ્ઞાન મે જીવ વાંચન શ્રવણ મનન આદિ કા જો પુરુષાર્થ કરતા હૈ ઉસમે તો થાક એટલે બોજા લગતા હૈ, લેકિન જિસમે થકાણ આવે વો પુરુષાર્થી કહા. પણ જેમાં થાક લાગે એને પુરુષાર્થ શું કેવો, એમ કે છે. અમે તો એને પુરુષાર્થ નથી કહેતા. શું અમે એને પુરુષાર્થ કહેતા નથી. એનો અર્થ શું થયો કે થાક લાગે એવી ક્રિયા હોવા છતાં જીવ કરે છે એ પરાણે કરે છે. શું આપણે નથી બનતું ભાઈ, અમારે કઈ ખાસ સંબંધ નથી, પણ હવે આ વ્યવહાર છે ને, એટલે હવે આટલું કર્યા વગર છૂટકો નથી. એનો અર્થ હું કે અમે પ્રેમથી નથી કઈ કરતા, અંતર પડી ગયું હોય, મેળ ન હોય, સંબંધ હોય પણ મેળ ન હોય, ગમે જાતની સગાઈ હોય પણ સંબંધ હોય પણ મેળ ન હોય, તો વ્યવહારે ઊભું રહેવું પડે. હા, આવીને ઊભા રહીએ કે પોતા એને બોલાવી લઈએ, આમંત્રણ કરે કે પોતા એના આમંત્રણને સ્વીકાર કરે કે પોતાનું આમંત્રણ ને સ્વીકાર કરે. વ્યવહાર છે એટલે નિભાવવો પડે છે, જરાક વ્યવહાર નિભાવવો પડે. એનો અર્થ કે અમારે અંતરનો પ્રેમ નથી, આ પ્રાણે પ્રાણે કરીએ છીએ. શું એમ સહજ પુરુષાર્થ વિના જે આ વાંચન શ્રવણ મનન નો બોજો છે, પરાણે પ્રીત કરવાની વાત છે. નિંદ્રા, હા, નિંદ્રા નહીં આવવાનું કારણ સહેજ જ નથી. નિંદ્રા આવતી એ કઈ પરાણે નથી જાગતા, એને સહેજે નિંદ્રા આવે જ નહીં. પરિણામ માં તો એને તો પુરુષાર્થ નો કરંટ ચાલે છે ભાઈ. શું જ્ઞાનના વેદનનો અને શાંતિનો આનંદનો કરંટ ચાલે છે. નિંદ્રા કેવી રીતે ચાલે? ઇલેક્ટ્રિક હારે વાયર ના હારે હાથ પકડવાની મૂંઘાવે, કોઈને ઝણઝણાટી અંદર થતી હોય ને, કેવી રીતે મૂંઘાવે? આવે જ નહીં ઊંઘ, સીધી વાત છે. એનો એવો કરંટ છે એમને, એમનો નિંદ્રા આવવાનો પ્રશ્ન જ નથી. વધુમાં વધુ નિંદ્રા આવે તો એ રાતના 12-1 વાગ્યા પછી થોડો ટાઈમ, એક આગામીતા જેવી નિંદ્રા જાગતા હું કેમ કે થોડા ક્ષણમાં તો એ પાછા નિર્વિકલ્પ થાય છે. ઉપર ઉપર ને થોડી નિંદ્રા આવે, પડખા ભેર સુવે, થોડો જેને એમ કહીએ કે શારીરિક આરામ મળે એટલા પૂરતું, અડધી કલાક કલાક આડાપડ ફેરીએ, બાકી જ્ઞાન ધ્યાનમાં. એ તો કેવળ જ્ઞાન લેવા નીકળ્યા છે. રાત દી પુરુષાર્થનો ધમધમાટ છે એમની પરિણતિમાં, અને કેવળ જ્ઞાન લેવા નીકળ્યા છે. એ તો એમને પ્રમાદ છે નો હોય, વિકલ્પ આવે તો કે પ્રમાદ થઈ ગયો એ તો એમ કે છે. પંચ મહાવ્રત નો વિકલ્પ આવે તો કે પ્રમાદ થઈ ગયો એ મારો, એટલા અપ્રમત ભાવમાં પુરુષાર્થ કરી રહ્યા છે. કઈ નઈ છે, ઉપર ઉપર તંદ્રા જેવું હોય, તંદ્રા નહીં તંદ્રા જેવું હોય ખાલી ઉપર ઉપર, બીજું કઈ નહીં. અને એ કોઈ વાર સુવે નહીં, કોઈ વાર તો રાતની રાત આખી ધ્યાનમાં નીકળી જાય. શું રાત ભર આખી ધ્યાનમાં નીકળી જાય. છે કે જો પુરુષાર્થ કરતા હૈ ઉસમે તો થાક અથવા બોજા લગતા હૈ, લેકિન જિસમે થકાણ આવે વો પુરુષાર્થે કહા. પણ જેમ જેમાં થાક લાગે એને પુરુષાર્થ શું કહેવો? શું એને તો પુરુષાર્થ જ ન કહેવાય એમ કે છે. સહજ પુરુષાર્થ મેં તો બોજા લગતા હિ નહીં, એ તો એને અહીંયાથી નીકળવું જ ગમે નહીં. નીકળી જવાય છે વિવશ થઈને, પોતાને વશ નથી એટલે ત્યાંથી નીકળી જવાય છે. બાકી એમાં થાક લાગવાનો પ્રશ્ન નથી, ખસવું ગમે નહીં. શાંતિના આરામ ધામમાં શું ઠરી ઠર જ્યાં ઠરે છે પુરુષાર્થી, ઠરતા જ જાય છે, ઠરતા જ જાય છે, ત્યાંથી નીકળવું કેવી રીતે ગમે કે છે, એના ઉપર થોડો ખુલાસો આપ્યો છે. કે અહીંયા પુરુષાર્થ કા સ્વરૂપ દર્શાયા હૈ આ વચનામૃતમાં, સમ્યક પુરુષાર્થનું અને વિપરીત પુરુષાર્થ કૃત્રિમ પુરુષાર્થનું સ્વરૂપ કેવું હોય એ દર્શાવ્યું છે. જો સહજ પુરુષાર્થ હો તો ઉસમે કભી થકાણ નહીં આતી હૈ. જે સહજ પુરુષાર્થ હોય છે એમાં તો કોઈ દી થાક લાગતો જ નથી, બલકે વિકલ્પ કી થકાણ અવશ્ય મીટ જાતી હૈ. અને એ પુરુષાર્થમાં તો વિકલ્પનો થાક ઉતરી જાય છે એમ કે છે, મટી જાય છે. વિકલ્પથી થાકી ગયો હોય એ પોતે ને એ પરિસ્થિતિ હતી કે બજારમાંથી આવે ઘરે આવે એટલે રૂમ બંધ કરીને બેસી જાય, શું જમવાના હોય તો કેવું કઈ હોય તો પતાવી લે, નહીં તો રૂમ કર બંધ કરીને બેસી જાય. પછી બે ચાર છ કલાકે નીકળે ત્યારે ખરા. હા, કઈ શાસ્ત્ર માં બેસે કે નહીં, કે કંટાળી ગયા હોય, કે એટલો કંટાળો આવે છે કે જમાવી દે. આ થાક લાગ્યો, વિકલ્પ નો થાક ઉતારવા બેસી જાય. કામ ઘણું કર્યું છે, એકલા હાથે બહુ કામ કર્યું છે. બલ્કી વિકલ્પ કી થકાન અવશ્ય મિટ જાતી હૈ, જૈસે જીવો કો શ્વાસોશ્વાસ મે કભી થકાન નહીં લગતી. આ શરીર ની વાત લીધી છે કે જો શ્વાસોશ્વાસ છે ને એ કૃત્રિમ નથી, એ શરીર ની અકૃત્રિમ પર્યાય છે. પ્રાણ છે ને, શ્વાસોશ્વાસ ને પ્રાણ કે છે. તો 24 કલાક એક ધારા શ્વાસોશ્વાસ ચાલે છે, ઊંઘમાંય ચાલે છે. થાક લાગે છે શ્વાસોશ્વાસ નો થાક? ઉઠબેસ કરો તો થાક લાગે. તમને એમ કહો ભાઈ ઉઠબેસ કરો તો કોઈ 5માં થાકી જાય ને કોઈ 25 કરે ત્યારે થાકી જાય. હો, પછી તો પહેલવાનું હોય તો 500 કરે ને 1000 કરે, પણ એ થાકી જાય એમાં શ્વાસોશ્વાસ. શ્વાસોશ્વાસ તો આ લોકો ગીણ્યા છે ગમે એમ. અમારા ત્યાં અન્ય મતમાં એમ કે 21,600 હોય છે, એક દિવસના 21,600 શ્વાસોશ્વાસ છે. શું? પછી પ્રાણાયામ કરીને રોકે. એ લોકોની શ્રદ્ધા એવી છે કે પ્રાણાયામમાં એ શ્વાસને ઓછા કરે, પવન રોકવાનો હોય ને એ શ્વાસોશ્વાસ ઓછા થાય. તો કે જેટલા શ્વાસોશ્વાસ આપણે ઘટાડી શકીએ એટલું આયુષ વધે સામે, કેમ કે આપણા દિવસ તો જેટલા છે એટલા છે ને, 21,600 નો એક દિવસ. જેટલો પ્રાણાયામ કરો એટલું આયુષ આપણું વધી જાય. શું? એ લોકો પ્રાણાયામ બહુ કરે. આપણા શ્વાસોશ્વાસ જેટલા જીવવાના છે એટલા આપણા શ્વાસોશ્વાસ આપણે લેવાના છે. એટલે આપણે જો પ્રાણાયામ કરીને શ્વાસોશ્વાસ ઘટાડી દઈએ તો એટલા આપણા શ્વાસોશ્વાસ તો સંખ્યા તો એટલી જ રહેવાની છે, માટે એટલું આયુષ વધી જશે. પણ એમ નથી, તું પ્રાણાયામ કર અને જેટલા શ્વાસોશ્વાસ ઘટે એટલું જ તારું આયુષ છે. એમાં પણ એટલું જ તારું આયુષ છે, અને ન કરતો એટલું જ તારું આયુષ છે. પછી દમ થાય તો શું કરો? સ્પીડ વધી જાય, શ્વાસની સ્પીડ વધી જાય તો એ કૃત્રિમ થયું, એમાં થાકી જાય. શું? શ્વાસની સ્પીડ ઘટે તોય થાકી જાય, શ્વાસની સ્પીડ વધે તોય થાકી જાય. કુદરતી જે સ્પીડ હોય એમાં થાક ન લાગે. વધારતા હતા એ લોકો આયુષ, વધારતા હતા. ભૂતકાળમાં જે લાંબા આયુષ હતા આપણે એ તો પૂર્વ ભૂમ આયુષ લઈને લાંબા આયુષ લઈને આવ્યા હોય છે. મનુષ્ય જીવનમાં આયુષ લાંબુ હોય તો આપણે આમ કે સત્કાર્યો સુકાર્યો વધારે કરી શકીએ ને, એમ કે એને આરાધના ગણે છે. પ્રાણાયામને જ આરાધના ગણે છે એ લોકો. શરીરની ક્રિયાને ધર્મ માને છે, શ્વાસોશ્વાસની ક્રિયાને ધર્મ માને છે, એમ છે. તેની માન્યતા પ્રમાણે છે, માન્યતાથી કઈ વસ્તુ સ્થિતિ થોડી બદલાય છે? કલ્પનાથી કઈ વાસ્તવિકતા મટી જાય એવું કઈ? જો જીવો કો જૈસે જીવો કો શ્વાસોશ્વાસ મેં કભી થકાન નહીં લગતી, ક્યોંકિ વે ઉનકા વ્યવહાર જીવન એટલે પ્રાણ હૈ, વૈસે હી સહજ પુરુષાર્થ આત્મા કા જીવન હૈ. એવી તેને ઉપમાથી લીધું, સહજ પુરુષાર્થ તો આત્માનું જીવન છે, અતે ઉસમે થકાણ કેસે, કે એમાં થાક લાગે નહીં. સહજ પુરુષાર્થમાં થાક ન લાગે, એ તો વધતો જશે. સાધક દશામાં જે પુરુષાર્થ શરૂ થયો તે પુરુષાર્થ વધતો જશે, વધીને પૂર્ણ પુરુષાર્થ થઈ જશે. થાક લાગવાનો પ્રશ્ન જ નથી, આગળ વધશે પૂર્ણતા સુધી.
જૈસે કોઈ વીર રસ કા
कोई रौद्र रस का कोई काम रस का निमित्त है, वैसे यह देव शास्त्र गुरु शांत रस के निमित्त है। जगत माँ आ लड़ाई छे ये वीर रस नो निमित्त छे, कोई झगड़ा में तीव्र रस थी जाए, एम अनेक प्रकार निमित्तों में जुदो जुदो परिणाम रस उपजे छे, ये बधा विभाव रस छे। एम आ वितरागी देव गुरु शास्त्र छे ये शांत रस ने व्यक्त करनारा शांत रस ना प्रतिपादक शास्त्रों गुरु देव शांत रस नु प्रतिपादन करे छे। देव गुरु तो शांत रस मा प्रणमी ने प्रतिपादक करे छे, एवा निमित्त छे। पण निमित्त क्यारे के अपने में शांत रस जगाए तारे, लेकिन अपने में शांत रस जगाए नहीं तो उन पर उपचार भी जाता नहीं, तो एने निमित्त पण लागू पड़तो नथी। देव गुरु शास्त्र निमित्त छे क्यारे, नैमित्तिक भाव उत्पन्न करे त्यारे। वितरागी निमित्त छे क्यारे के वितराग भाव उत्पन्न करे त्यारे। शांतपणामां निमित्त छे क्यारे के शांत रस उत्पन्न करे त्यारे। શૈલી બધી કરી છે, જુદી ટાઈપ થી કરી છે, શું પાંચસો ને એકાવન સુનને મેં ભી એકાંત ઉલ્લાસ નહીં હોના ચાહીએ, દીનતા લગની ચાહીએ, ખેદ હોના ચાહીએ, શું કે છે? સાંભળવામાં શાસ્ત્ર શ્રવણમાં, સાંભળવામાં એટલે પ્રવચન સાંભળવામાં ઉલ્લાસ આવે છે, એનો એકાંત નહીં થવો જોઈએ। શું હવે આમાં શું છે? બે રીતે ઉલ્લાસ આવે છે। એક ઓગ સંજ્ઞામાં આવે છે ત્યાં રાગની પ્રધાનતા છે અને એનો અહીંયા નિષેધ છે। જ્ઞાનની પ્રધાનતામાં વીર્યોલ્લાસ આવે એનો અહીંયા નિષેધ નથી। ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળતા હોય કે શ્રી ગુરુનું પ્રવચન સાંભળતા હોય તો એની અંદર જે જ્ઞાન પ્રધાનતાથી જો વીર્યોલ્લાસ આવે તો એ આત્મલાભનું કારણ છે। શું એ નિમિત્ત નિમિત્ત સંબંધ આત્મલાભમાં જાય છે, અને ઓગ સંજ્ઞામાં રાગથી ઉલ્લાસિત થાય તો એને એકાંત ઉલ્લાસ, ત્યાં એક શબ્દ એમણે વાપર્યો છે। સુનને ને મેં ભી એકાંત ઉલ્લાસ નહીં હોના ચાહીએ, તો જ્ઞાનીને અનેકાંતિક ઉલ્લાસ હોય છે, વીર્યનો અંશ પણ છે અને રાગનો પણ અંશ છે। એટલે રાગના અંશમાં બાહ્ય ચેષ્ટામાં કોઈને એમ લાગે કે બહુ ઉલ્લાસ આવ્યો એમને, આ પ્રવચન સાંભળતા તો ઘણો ઉલ્લાસ એમનો દેખાતો હતો, પણ એકાંત નથી એમનો, અનેકાંત છે ત્યાં। એક બીજો અંત ક્યાં છે કે જ્ઞાનમાં ને વીર્યમાં ઉત્સાહિત ભાવ છે એમાં જાય છે। ઓગ સંજ્ઞામાં એકાંતે જે રાગનો ઉલ્લાસ છે એ નહીં થવું જોઈએ। શું બીજું? દીનતા નહીં આવી જોઈએ। દીનતા એટલે શું? કે ત્યાંથી મેળવવું, એનું નામ દીનતા। સાંભળી સાંભળીને પ્રાપ્ત કરવું, સાંભળવા ન મળે તો એને એમ થાય કે મને કોઈ સંભળાવનાર મળતા નથી, અરે રે આપણને કોઈ સંભળાવનાર મળ્યા નહીં, આપણને કોઈ સંભળાવનાર હોત તો સારું થાત, મૃત્યુ વખતે પણ કોઈ સંભળાવનાર મળે તો સારું, એ બધી દીનતા છે। પુરુષાર્થ તો પોતે કરવાનો છે, માટે પરથી લાભ એ અભિપ્રાયમાં દીનતા આવે છે। એવી શ્રવણ કાળે પણ પરથી લાભની દીનતા નહીં હોવી જોઈએ, એ અભિપ્રાય પૂર્વક તો દીનતા આવશે એમ નહીં થવું જોઈએ। અને ખેદ થવો જોઈએ, એટલે જેટલો બહિર્મુખ ભાવ છે તે અંતર્મુખ ભાવથી વિરુદ્ધ હોવાથી એનો ખેદ થવો જોઈએ। ખેદ થવાનું એ કારણ છે કે રાગ છે, આકુલતા છે, બહિર્મુખપણું છે, એ અંશ મને ઉપકારી નથી, લાભકારી નથી, એને એનો નિષેધ આવે છે। ખેદમાં એનો નિષેધ વર્તે છે, એનું નામ ખેદ છે। આવી રીતે સાંભળવું જોઈએ, ઉલ્લાસ આવે તો અંદરમાં ખેદ વર્તે છે, કેમ કે બાહ્યાંશ છે ને એનો એનો નિષેધ છે, માટે ખેદ વર્તે છે। એટલો રાગ છે, એટલું દુઃખ છે, એનો નિષેધ વર્તે છે, એટલો ખેદ વર્તે છે। એમ મિશ્ર ધર્મ હોવાથી જ્ઞાનીને લોકો સમજી નથી શકતા, કેમ કે કોઈ વાર એમનું વર્ણન બાહ્ય પરિણમનની પ્રધાનતાથી આવે, કોઈ વાર એમનું વર્ણન અંતર્મુખ પરિણમનની પ્રધાનતાથી આવે, પછી લોકોને લાગે વિરોધાભાસ. હા, એમ દીકરી છે. આચાર્યો કે એક એક વચન મેં આનંદ કી બુંદ બુંદ ટપકતી હૈ, અંદર આનંદ ભરા હૈ ને, આનંદ કા બુંદ બુંદ ભરા હૈ ને, શબ્દે શબ્દે આનંદ ની બુંદ ભરી છે, ટપકે છે. ટપકે છે કેમ કે અંદર માં આનંદ ટપકે છે, માટે આનંદ કી બુંદ બુંદ ટપકતી હૈ. અહીંયા ટપકે છે તો કે ત્યાં ભરી છે. લક્ષણ તો ફરવાની ચીજ જ નથી. લક્ષ નો અર્થ જ એ છે કે ન ફરે એનું નામ લક્ષ, ફરી જાય એનું નામ લક્ષ ન કહેવાય. એટલે ઓળખાણ થયા પછી સ્વરૂપ લક્ષ થયું એમ શું કરવા કે છે કે ઓળખાણ માં જે ચીજ આવી એ અદભુત પોતાનું આત્મ ચૈતન રત્ન છે, એનું લક્ષ પછી ફરતું નથી, એ લક્ષ માંથી ખસે નહી પછી. મુમુક્ષુ કી ભૂમિકા મેં, ખુલાસો નીચે છે કૌંસમાં, મુમુક્ષુ કી ભૂમિકા મેં જિસકો સ્વરૂપ પ્રાપ્તિ કી તીવ્ર લગન હૈ ઉસે સ્વરૂપ કી અપ્રાપ્તિ મેં સુનને આદિ કે ભાવ મેં ભી અસંતોષ અને ખેદ વર્તતા હૈ. મુમુક્ષુને પણ આમ થવું જોઈએ, એ તો કેમ આમ હોના ચાહીએ એમ કે છે ને, એમાં મુમુક્ષુને પણ આમ થવું જોઈએ. મુમુક્ષુ કયો મુમુક્ષુ? જ્ઞાની થાય કે જ્ઞાનીને અનુસરતા પરિણામ થવા લાગે ત્યારે એ જ્ઞાની થાય, એની પૂર્વ ભૂમિકામાં ફેરફાર એવો થાય કે જેવું જ્ઞાનીને થાય એવું એને થવા માંડે. વેદ જ્ઞાન થી માંડીને બીજા બધા પરિણામ જ્ઞાનીને અનુસરતા થાય. હા, અસંતોષ ખેદ નિષેધ એ પણ વેદ જ્ઞાન નો જ વિષય છે, વિધિ નિષેધ છે ને વેદ જ્ઞાન માં. તો સ્વરૂપ પ્રત્યેના પરિણામ છે એ વિધાયક છે, અને પર પદાર્થ પ્રત્યેના ને રાગાદી પરિણામ છે એ નિષેધાત્મક પરિણામ, એ નિષેધ નો વિષય છે. એટલે નિષેધક છે એ પરિણામો, આ વિધાયક પરિણામો છે, એમ વિધિ નિષેધ ચાલે છે વેદ જ્ઞાનમાં. અહીંયા તો મુમુક્ષુની ભૂમિકા લીધી છે, કેમ કે ચર્ચા તો મુમુક્ષુ સાથે થતી હતી ને, એટલે મુમુક્ષુની ભૂમિકામાં પણ જેને સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર લગ્ની હોય એને સ્વરૂપની અપ્રાપ્તિ હજી વર્તે છે, મુમુક્ષુ છે ને, તો એને સાંભળવાના ભાવમાં પણ અસંતોષ અને ખેદ થાય છે. ક્યાં સુધી મારે હામળા હામળ કરવાનું, હવે મને પ્રાપ્તિ કેમ થતી નથી, એને એનો અસંતોષ. હું હામળા જ કરું પણ મને પ્રાપ્તિ તો થવી જોઈએ ને, એકલા સાંભળવાથી હું દીવડે. ઊંધો ચાલે એ શું કે આપણે સાંભળીએ છીએ તો ખરા, રોજ સાંભળવાનું તો મળે છે, આટલો તો લાભ થાય છે કે બે પ્રવચન તો આપણને મળે છે, શું એ સંતોષ પકડે છે, એ ઊંધી રીત છે. સૌલી રીતમાં એમ થાય પ્રવચન બે મળે કે બે બે હજાર મળે, પણ મને પ્રાપ્તિ કા નહીં, મારું સાંભળ્યું સાર્થક કેમ થતું નથી, સાંભળતા પણ એને ખેદ વર્તે છે, એ અપ્રાપ્તિનો ખેદ વર્તે છે, અને પરિણામ હજી અંતર્મુખ થતા નથી. સંભળાવવા વાળા તો પરિણામ અંતર્મુખ કરવાનો ઉપદેશ આપે છે, અને એ ઉપદેશ અનુસાર મારા પરિણામ થતા નથી, મેં એનો ખેદ વર્તે છે. એકલો બહિર્મુખ સાંભળવાનો શું અર્થ છે? તો પછી બરાબર છે, હા સાચી વાત છે. એ તો અન્યમતીમાં એટલું તો કહે છે કે ગુરુનો શિષ્ય ક્યારે, કે ગુરુની આજ્ઞામાં રહે ત્યારે. ગુરુની આજ્ઞામાં ન રહીએ તો એ ગુરુનો શિષ્ય નથી. એમાં તો એ લોકો તો બહુ પછી એ પ્રકરણ તો બહુ ત્યાં ચલાવે છે ને. હા, હમણાં એક પુસ્તક મહાત્મા આવ્યું છે એમને, ઓલા ચિદાનંદજીને, કૃષ્ણાનંદજીને, શિવાનંદજીને બધાના વ્યાખ્યાનો છે. એ લોકો તો એવી રીતે કહે છે, જીવું ભાઈ ગુરુ તો નિષ્કારણ નિષ્કારણ કરુણામન છે, તારી યોગ્યતા નહીં હોય ને છે. તો પણ તારા પ્રત્યે એની તો મીઠી જ નજર છે, કેમ કે તું એની સમીપ તો આવ્યો, નજીક તો આવ્યો, એટલે તારા ઉપર પણ કૃપા જુદી વસ્તુ છે. હો કે ગુરુની કૃપા થવી બીજી વસ્તુ છે, અને ગુરુની મહેરબાની થવી, ગુરુના આશીર્વાદ મળવા, એ બધી સામાન્ય વાતો. તો ગુરુ પાસે આવ્યો છે એટલે ગુરુ તો અમસ્થાય તો કરુણાવંત છે, એટલે કરુણા તો કરવાના છે, પણ એની કૃપા મળવી બીજી વાત છે. એમ કરીને એક વાત જુદી પાડે છે, એ શું જુદી પાડે છે કે તું એની આજ્ઞા પ્રમાણે તારું પરિણમન લાવ તો ગુરુની કૃપા તને મળી કહેવાય, નહીં તો તને ગુરુની કૃપા નથી મળી. જા એટલે કૃપા નહીં, ગુરુ કૃપા નહીં જુદી પાડે છે. બાકી આશીર્વાદ મળે, મીઠી નજર થાય, કૃપા કરુણા થાય, એ બધું કહેવાય તો ઠીક છે. એમને પાછા આવ્યો છો ને, એમને તો કઈ લેવું દેવું છે નહીં, એમ તો સામાન્ય રીતે એમને તો કઈ સ્વાર્થી નથી કે ભાઈ આમ કરે તો જ હું આમ કરું, માટે એ તો નિસ્વાર્થપણે બધા ઉપર આશીર્વાદ વરસાવે છે, બધા ઉપર એમની મીઠી નજર હોય છે આખા જગત પ્રત્યે. ગુરુના કૃપાના અધિકારી થવું હોય તો એની આજ્ઞા મારે એમ કરીને જુદું પાડે. ગુરુ કૃપાનો બહુ મહિમા હોય લોકોનો છે. અન્ય મતિના સંતોનું આવવાનું વધારે છે, આવે છે શિવાચિદાનંદજી ને બધા, શિવાનંદજી ને બધા આવે, એના વ્યાખ્યાનો બધું ગોઠવાય છે. સમૂહ પણ મોટો છે એ લોકો, અન્ય મતિનો સમૂહ આમે સમાજમાં તો જૈનો તો ઓછા જ છે, અને જૈનની જાહેરાત બી ઓછી છે, એ લોકોને તો જાહેરાતના પણ વિશેષ છે. પાંચસો ને એકાવન.